તારીખ 21/5/1992 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક 32 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
मज्जन्तु निर्भरममि सममेव लोका आलोकम् उच्छलति शान्तरथे समस्ताः आप्लाव्य विभ्रमतिरस्करिणीभरेण प्रोन्मग्न एष भगवान् अवबोधसिन्धुः. खण्डान्वयसहित એશ ભગવાન પ્રોન્મગ્ન ક્યાંથી શરૂ કર્યું છે? નીચેના ચોથા પદથી અર્થ શરૂ કર્યો છે કે એશ એટલે આ, આ એટલે સદાય પ્રત્યક્ષ. એશનો અર્થ થાય છે આ. આ એટલે શું? કે જે સદાય પ્રત્યક્ષ છે તે એમ તેમ છે. રાજમંત્રી ભાવ કાઢે છે એમાંથી કે સદાકાળ પ્રત્યક્ષપણે ચેતન સ્વરૂપ છે એવું ભગવાન, ભગવાન એટલે ભગવાન આત્મા મૂળ સ્વરૂપે અર્થાત જીવ દ્રવ, દ્રવ સ્વરૂપે જીવ ભગવાન છે અને તે સદાકાળ પ્રત્યક્ષ ચેતન સ્વરૂપ છે. પ્રોન્મગ્ન પ્રગટ થયો, ઉન્મગ્ન એટલે પ્રગટ થયો, પ્રોન્મગ્ન એટલે વિશેષપણે પ્રગટ થયો. કેવી રીતે પ્રગટ થયો? કે શુદ્ધાંગ સ્વરૂપ દેખાડીને, પોતાનું શુદ્ધ સ્વરૂપ દેખાડીને પ્રગટ થયો. શુદ્ધાંગ દેખાડી, પર્યાયમાં અશુદ્ધાંગ છે અને દ્રવ છે તે શુદ્ધાંગ છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં પર્યાયને ભંગ અંગ કહે છે અને સ્વરૂપને અભંગ અંગ કહે છે. કેમ કે ઉત્પાદનમાં ભંગ પડે છે, એક ધારા પરિણામ નથી રહેતા. સદગુણ આની વૃદ્ધિ તો શુદ્ધ પર્યાયમાં છે ને, પૂર્ણ પર્યાયમાં છે એટલે. અને જે ધ્રુવ દ્રવ છે એમાં કાંઈ ભંગ પડતો નથી, એક ધારો એક સરખો જે છે એ અભંગ અંગ એમ છે. કહે છે કે પ્રત્યક્ષપણે ચૈતન્ય સ્વરૂપ એવો આ ભગવાન આત્મા છે એ પોતાનું આ અધિકારની અંદર, જીવ અધિકારની અંદર જીવ સ્વરૂપ દેખાડીને પ્રગટ થયો. એટલે કે આ અધિકારમાં જીવનું શુદ્ધ સ્વરૂપ દેખાઈ રહ્યું છે એમ કેમ. ભાવાર્થામ છે કે આ ગ્રંથનું નામ નાટક, નાટક અર્થાત અખાડો, સ્ટેજ. ત્યાં પણ પ્રથમ જ શુદ્ધાંગ નાચે છે. આ ગ્રંથના નામ નાટક સમયસાર છે અને એમાં પણ જે સ્ટેજ છે એના ઉપર જીવનું જે મૂળ દ્રવ સ્વરૂપ છે એ આ અધિકારમાં ચાલ્યું. એટલે પહેલો જે અંક પડ્યો એમાં જીવનું શુદ્ધ સ્વરૂપ દેખાડ્યું. કુંડાચાર્યદેવે રચના કરી, રચના કરી એમાં આયોજન કર્યું, સમયસાર નાટકનું આયોજન કર્યું, એમાં પહેલા મૂળ સ્વરૂપ દેખાડી દીધું. જીવ મૂળ સ્વરૂપે આવો છે, ભગવાન આત્મા છે. ત્યાં પણ પ્રથમ જ શુદ્ધાંગ નાચે છે એટલે નાટકના ઉદઘાટનમાં પહેલા વહેલા શુદ્ધ સ્વરૂપ આવ્યું સામે. તથા અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું અને અહીંયા અંતરમાં પણ શુદ્ધાત્મા પ્રગટપણે પોતાના શુદ્ધાત્માના પ્રગટ દર્શન થયા એમ લીધું. કેવો છે ભગવાન? જે શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું એ ભગવાન કેવો છે, કે અવબોધ સિંધુ, અવબોધ, અવબોધ એટલે જ્ઞાન, સિંધુ એટલે આમ તો સાગર થાય પણ અહીંયા પાત્ર લીધું છે, અર્થ એમણે પાત્ર કહેવાય, નહીતર સિંધુ એટલે જ્ઞાનનો સાગર છે અથવા જ્ઞાન માત્રનું પાત્ર છે, પાત્ર એટલે અહીંયા તો નાટક છે ને એટલે પાત્ર એવો અર્થ કહેવાય છે, જેમ કોઈ રાજાનું પાત્ર હોય એવી રીતે કોઈ પ્રધાનનું પાત્ર હોય, પાત્ર એટલે વેશ, એમ આ આત્માને જ્ઞાન માત્રનો વેશ છે એમ કહે છે. પાત્ર કહીને શું કહેવું છે, કે આ આત્માનો વેશ કેવો છે, જ્ઞાન માત્ર એવું એનું પાત્ર છે, મૂળ સ્વરૂપ જ્ઞાન માત્ર રૂપે છે એમ કહેવું છે. અખાડામાં એટલે નાટકમાં પણ પાત્ર નાચે છે અને અહીં પણ જ્ઞાન પાત્ર એવો જીવ છે, અહીંયા પણ જીવ છે, જ્ઞાન પાત્ર એવો જીવ છે, પહેલેથી જ જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર એ એવું પાત્ર બતાવી કરી નાખ્યું છે. હવે જે રીતે પ્રગટ થયો તે કહે છે, કેવી રીતે એના દર્શન થયા, શુદ્ધ જીવના દર્શન કેવી રીતે થયા, પ્રગટપણે દર્શન કેવી રીતે થયા, એને પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. કે ભરેણ બિભ્રમ તિરસ્કરિણી આપલાવ્ય, ભરેણ એટલે મૂળથી ઉખાડીને દૂર કરી છે, મૂળથી એક ચીજને ઉખાડીને ફેંકી ફેંકી દીધી છે ત્યારે દર્શન થયા છે. એ ચીજ થોડી રહી જાય તો દર્શન થાય એવો નથી, મંદ મિથ્યા સુધી પ્રગટ દર્શન નહીં થાય એમ કહે છે. વિભ્રમ એટલે વિપરીત અનુભવ અથવા મિથ્યાત્વ રૂપ પરિણામ, વિભ્રમ થોડો પણ રહે એટલે અલ્પ પણ વિપર્યાસ રહે, કે અલ્પ પણ મિથ્યાત્વ રહે ત્યાં સુધી આ ભગવાનના દર્શન થતા નથી. એ પડદો કેવો છે કે ત્યાં સુધી એને દર્શન થતા નથી, એટલે મૂળથી વિભ્રમ વિપરીત અનુભવ અથવા મિથ્યાત્વ રૂપ પરિણામ તે જ છે. તિરસ્કરિણી એટલે શુદ્ધ સ્વરૂપ આચ્છાદનશીલ અંતરજવનિકા, અંતરજવનિકા શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ છે, અંદરના પડદાને અંતરજવનિકા કહે છે. નાટકમાં પહેલો પડદો હોય એને અંતરજવનિકા ન કહીએ, પહેલા પડદા પછી એક પડદો આવે એને પાછળથી જે મૂળ સ્વરૂપ દેખાડ્યું તો કે અંદરનો પડદો પણ ચીરીને બતાડ્યું એને અંતરજવનિકા કહે છે. આગળનો મૂળ જે મુખ્ય પડદા એને અંતરજવનિકા નથી કહેતા. તેને મૂળથી દૂર કરીને એટલે એમ કહ્યું કે જ્યાં સુધી અનુભવમાં વિપરીતતા છે એટલે રાગ જે વર્તી રહ્યો છે એ પોતાપણે અનુભવાય છે, રાગમાં હું પણ અનુભવાય છે, શરીરની વેદનામાં હું પણ અનુભવાય છે, ત્યાં સુધી અનુભવ વિપરીત છે અથવા એ મિથ્યાત્વ રૂપ જીવના પરિણામ છે. ડેશ કર્યો છે, આઈફન કર્યો છે એનો અર્થ કે અર્થાત મિથ્યાત્વ રૂપે જીવના પરિણામ છે. અને જ્યાં સુધી મિથ્યાત્વ રૂપ જીવના પરિણામ હોય ત્યાં સુધી ભગવાન આત્માના પ્રગટપણે દર્શન થતા નથી. પ્રત્યક્ષ સ્વરૂપે હોવા છતાં પડદો આડો રહીને એને પરોક્ષ રાખે છે, અંદર પ્રત્યક્ષ છે ભગવાન પણ પડદાની આડમાં છે, મિથ્યાત્મના પડદાની આડમાં છે, મૂળથી ઉખડી નાખે ત્યારે ભગવાનના દર્શન થાય. આમ લેવું છે અહીં પણ અનાદિકાળથી મિથ્યાત્વ પરિણતિ છે, તે છૂટતા શુદ્ધ સ્વરૂપ પરિણમે છે અને એ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થતા જે કાંઈ છે તે જ કહે છે કે અમે સમસ્તા લોકા શાંત રસે સમમ એવ મંજંતું, કે જ્યાં પોતાને અનુભવ થયો ત્યારે એ જીવને કેવો ભાવ થયો કે લોકા અમી એટલે જે વિદ્યમાન છે એવા સમસ્ત લોકા લોકના જગતના બધા જીવો, જે જગતની અંદર બધા જીવો વિદ્યમાનતા ધરાવે છે તે બધા જીવો જે અતિન્દ્રિય સુખ ગર્ભિત છે, બધામાં અતિન્દ્રિય સુખની ખાણ ભરી છે પડી છે, એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેમાં એકી વખતે સમમેવ, એક કાળે વારા ફરતી નહીં એમ કે છે, એક વખતે જ મંજંતું મગ્ન થાવ, તન્મય થાવ. શું કીધું આમાં? કે જેને શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થાય છે એને પોતાના નિરાકૃત સુખનો શાંત રસનો આત્મશાંતિનો અનુભવ થાય છે. પ્રશાંતિ અનંત સુધામય, જે અમૃત જેવી શાંતિ છે એનો અનુભવ થાય છે. જે જીવને એવો અનુભવ થાય છે એને એક એવી ભાવના થાય છે કે અત્યારે એક વખતે, અત્યારે અત્યારે ને અત્યારે બધાય ને એક વખતે આખા જગતને જ આવી શાંતિનો અનુભવ થાય તો સારું. કોકને મોડું થાવ એમ નહીં, આને પહેલા મળે ને આને પછી મળે એમ પણ નહીં. એવી ભાવના થાય છે. હું અમૃતનું પાન પીવું, અમૃતનું પીણું પીવું અને તૃપ્ત તૃપ્ત થાવ અને મારો ભાઈ તરસ્યો રહે એવું આમાં નથી. આમાં તો બધા સાધર્મી છે ને, સમાન ધર્મવાળા હોવાથી બધા જીવો સાધર્મી છે, એમાં કોઈ અજૈન નથી, એમાં અન્ય મતિ નથી, એમાં અભવ્ય નથી, એમાં કાંઈ નથી. ઠીક, ભાવનાની વિશાળતા છે. જેને અનુભવ થાય એને આવી ભાવના થાય એમ કે છે. ઠીક, મોડું થવું એ તો વાત જ નથી. જુઓ, સમમ શબ્દ વાપરો છે અને સમસ્ત બધા લોકના જીવોને આવી અમૃત જેવી શાંતિ પ્રાપ્ત થાય. પોતે જ્યાં શાંત રસને વેદે છે ત્યાં એ બધાને એવું વેદન થવાનું છે. કેવી કુદરતી ભાવનાની પરિસ્થિતિ ઊભી થાય છે. તમે શું છે, કેમ કે સૂક્ષ્મ મિથ્યાત્મ છે ને એ અંતરજમ નીકાળી દીધું છે. શું કે થોડું પણ એમ વાપરો છે કે વિપરીત અનુભવ ને મિથ્યાત્વ છે એ અંતરજમનિકા છે. એમાં જે કોઈ જીવ જૈન કુળમાં જન્મ લે છે, જૈન સિદ્ધાંતનો અભ્યાસ કરે છે, જૈનના દેવગુરુ શાસ્ત્રને પૂજે છે, માને છે, સ્વીકારે છે, પણ વિપર્યાસ થઈ જાય છે એ અંતરજમનિકા છે. એટલે એને પહેલાં પડદામાં જોવો તો હું ખુલી ગયો છું, પડદા વાંધો નથી, અંદરનો પડદો બાકી છે. એટલે એમણે શબ્દ વાપરો અંતરજમનિકા. એમાંથી એ અર્થ એ તારવો જોઈએ મુમુક્ષુ જીવે કે થોડો પણ વિપર્યાસ રહેશે કે મંદ પણ મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી અનુભવ થઈને ભગવાન આત્માના પ્રત્યક્ષ દર્શન નહીં થાય, સાક્ષાત્કાર નહીં થાય. એટલો એમાંથી અર્થ તારવો છે. ઓકે છે. એવી રીતે એ પડદો હટાવીને જ્યાં શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું તો શું થયું? વારંવાર કે અંદર તો આમ થયું, ચમત્કાર થયો કે ભગવાનનો સાક્ષાત્કાર થયો, પણ પછી એ સિવાય શું થયું? તો કે એ સિવાય પણ એક વાત થઈ કે શાસ્ત્ર કરતા છે ને, પોતાના અનુભવને લઈને જે પરિણામો અનુભવ સિવાય પણ વિદ્યમાન રહ્યા તો એ પરિણામ ઉપર અનુભવની અસર શું આવી? એક તો અનુભવના પરિણામ થયા, અને અનુભવ સિવાય બીજા પણ પરિણામ રહ્યા તો ખરા. તો અનુભવની અસર એ પરિણામ ઉપર કાંઈ છે? તો કે છે, એની પણ અસર છે. એ ફરી ગયા, બીજી જાતના છે. હવે કે એ ઉદયભાવરૂપ પરિણામ, અનુભવ વખતે ઉદયભાવ બુદ્ધિપૂર્વકનો નથી, પણ એ અનુભવ તો ક્ષણવર્તી છે ચતુર્થ ગુણ સ્થાને. એટલે જે અબુદ્ધિપૂર્વકનો ઉદય ભાવ હતો એમાંથી પાછો બુદ્ધિપૂર્વકમાં આવી ગયો. જો પૂરેપૂરો અનુભવ થાય તો કેવળ જ્ઞાન થઈ જાય, પણ અનુભવ તો છૂટીને પાછો ઉદય ભાવમાં આવે છે. આપણે જે આ ધન્ય આરાધના છે એમાં એ વાત લીધી છે, એના પ્રસ્તાવનામાં એ વાત લખી છે કે એક તો એમનું જે આધ્યાત્મિક પરિણમન સ્વરૂપ આશ્રય જે વર્તતું હતું એના એ જે આરાધના સ્વરૂપ છે, જે સ્વરૂપની આરાધના સ્વરૂપ છે એના તો આમાં દર્શન થાય છે, પણ એ ઉપરાંત એને કારણે જે કાંઈ એના રિફર્કેશન આવ્યા ઉદયભાવ ઉપર, અને એના જે ફેરફાર છે એ પણ નોંધવા જેવા છે. એ પણ આરાધનાના દ્યોતક છે કે આરાધના હોય એને જ એમ થાય, બીજાને એમ ન થાય. પાછો બે આપણે ત્રણ ભાગ પાડ્યા છે પ્રસ્તાવના જોઈએ છે કે નહીં જોયું? છે એ પડ્યું છે કે નહીં? ત્રણ ભાગ પાડ્યા છે પ્રસ્તાવનામાં એમના પરિણામ માલિયમ, અને ત્રીજો ભાગ એ પાડ્યો છે કે જે એમને જે પ્રભાવનાનો જે વિકલ્પ આવ્યા છે, એક તો એમને વ્યાપાર આદિના પ્રસંગના ઉદય ભાવો છે, એ એમનું બાહ્ય જીવન જોવામાં આવે છે કે એક મુંબઈના બહુ મોટા વેપારી ગ્રુપના એક ભાગીદાર છે, એ એક એમનો ત્યાં શું થાય છે. અને એ સિવાય એ પોતે ગૃહસ્થ જીવનમાં અને વ્યાવસાયિક જીવનમાં રોકાયેલા હોવા છતાં એમને આ ધર્મ, અલૌકિક ધર્મને લોકો એનો પ્રચાર પ્રસાર થઈને શાસનમાં એ પોતે એનું કોઈ યોગદાન આપી શકે, પોતાને જે માર્ગ પ્રાપ્ત થયો છે કે શાસનના જીવોને એ ધર્મ પ્રચાર પ્રસારમાં જૈન શાસનમાં એનો ફેલાવો થાય, એ પ્રકારના જે પરિણામો આવ્યા છે એ કેવા કેવી રીતે આવ્યા છે, ધર્મક્ષેત્રકાળ ભાવ જોઈને એ પણ એમના શબ્દોમાં એ બધા વચનો પડેલા છે, એના ઉપર આપણે થોડું સ્પષ્ટીકરણ આપ્યું છે, શબ્દો પકડીને સ્પષ્ટીકરણ આપ્યું છે. પણ એમણે જે પોતાના પરિણામોનું બયાન કર્યું, જે જે પત્રોમાં વિવરણ કર્યું, એ એમના શબ્દો પકડીને ત્યાંથી શું નીકળે છે કે આરાધના પણ નીકળે છે, ઉદયભાવોમાં જે આરાધનાને કારણે થતા ફેરફારો છે એ પણ દેખાય છે, અને એ સિવાય આવી આરાધના બીજા જીવોને પ્રાપ્ત થાય એ માટેના પોતાના વિચારો વ્યક્ત થયા છે, ભાવો આવી ગયા છે, કુદરતી ભાવો આવ્યા છે જે એમના પત્રોમાં વ્યક્ત થયા છે. એમાં કેવો પ્રકાર છે એ વિષય પણ સ્પષ્ટ કર્યો છે. એ પણ બહુ સુંદર વિષય બહાર આવ્યો છે, ઘણો સારો વિષય. યોગ્યતામાં છે એ નથી વાત, અહીંયા દ્રવ્ય રૂપે ને તો પર્યાય રૂપે છે. પણ લબ્ધમાં છે, લબ્ધમાં એના પૂર્વક બીજા સંસ્કારો છે. અને શ્રીમદજી એનું દ્રષ્ટાંત એમ આપે છે કે ઉનાળાના દિવસની અંદર ઓટલા ઉપર તડકો આવતો હોય તો સાંજે 7 વાગે 8 વાગે પણ ઓટલા ઉપર બેસે ત્યારે ઓટલો ગરમ હોય, કોથળો પાથરીને બેસવું પડે, એમને ન બેસી શકે. શું કોથળો પાથરીને બેસવું પડે ત્યારે કોઈ પ્રશ્ન કરે કે 6 વાગે કે 7 વાગે સૂરજ આથમું જ્યો અને 2 કલાક પછી આ વર્કો કેમ ઊંઘો છે, કે એણે 11 થી 6 વાગ્યા સુધી સાંજના 5 વાગ્યા સુધી જે ખરો તડકો છે તે 6-6 કલાક જે તડકો ખાધો છે એ 1 કલાકમાં 2 કલાકમાં સૂરજ આથમી જાય ને એની ગરમી વહી જાય એવું નથી બનતું. એમ અનાદિકાળનો જે વિભાવ છે એ વિભાવના સંસ્કાર જતા ક્રમ પડે છે, આસ્તે આસ્તે જાય છે. એટલે પહેલાં અનંતાનુમંદિના જાય છે, પછી પ્રત્યાખ્યાન વર્ણિના પછી અપ્રત્યાખ્યાન વર્ણિના પછી સંમેલનના કશાયો જાય છે, એવો જે ક્રમ પડે છે એનું કારણ એ છે. ઉદયભાવ છે ઉલ્લેખનીય છે કે તેઓ શ્રીની વિશેષતાઓને 3 વિભાગમાં જોઈ શકાય તેમ છે. વિશેષતાઓ તો એમના વિશેષણો સાથે લગભગ 30 આસપાસ વિશેષતાઓ તો આમાં આપણે પ્રસ્તાવનામાં વિવરણ કર્યું છે એનું, અને એમાં પણ એમના જ વચનોનો આધાર આપ્યો છે કે એ વિશેષતા હતી તો કેવી રીતે બહાર આપણે સમજી શકીએ એમના વચનોથી ગ્રંથ વાંચીને. એટલે એનો પણ આધાર આપીને રેફરન્સ આપીને એ વિશેષતાઓ દર્શાવી છે, પણ એને વર્ગીકરણ કરીને 3 ક્લાસમાં ક્લાસિફાઈડ કરેલી છે કે એક તો તેઓ શ્રેણી આભ્યંતર અધ્યાત્મ દશાની વિશેષતાઓ, બીજી તે અધ્યાત્મ દશાની સાથે સાથે પ્રવર્તિત ઉચ્ચ આદર્શ વ્યવહાર પરિણામની વિશેષતાઓ એ ઉદયભાવમાં જાય છે, પછી એમાં શુભ ને શુભ બંને આવી જાય છે, અને ત્રીજી તીર્થંકર દેવનો મૂળ માર્ગ પ્રકાશમાંની એમનામાં જે શક્તિ હતી પરિણામની અંદર યોગ્યતા હતી એની વિશેષતાઓ એ પણ એમના શબ્દોમાં એમને પ્રકાશી છે. આ 3 પ્રકારની વિશેષતાઓનો ઉલ્લેખ તેઓ શ્રીના જ વર્તન અને વચનામૃતો દ્વારા કરવા યોગ્ય છે. તેમનું જે જીવન હતું અને એમના જે વચનો હતા એ દ્વારા અને તે વડે તે પ્રતીત કરવા યોગ્ય છે, તેમજ ભક્તિ કરવા યોગ્ય પણ છે. એમ કરીને પછી એ બધી વિશેષતાઓ નિષ્ફળતા, વિદેહી દશા, વિતરાગતા, સ્વરૂપ જાગૃતિ, પુરુષાર્થ એ બધી કરીને વિશેષતાઓ બધી લખી છે. અધીન વૃત્તિ, સમદર્શિતા, સમ્યક ઉદાસીન વૃત્તિ, જીતેન્દ્રિયતા, લોકોત્તર સરળતા, મધ્યસ્થતા, ગુણગંભીરતા એમ કરીને પરિચ્છાચારિતા, સમ્યક આચરણા એમ બધી જીવી છે. જુદી જુદી
બે નંબરમાં
પ્રવર્તિત ઉચ્ચ આદર્શ વ્યવહાર પરિણામને વિશેષતાઓ, એટલે એમના પરિણામની અંદર નિશ્ચય પરિણતિ આરાધનાથી બે ભાગ, જો બે જ ભાગ પાડીએ તો નિશ્ચય ને વ્યવહાર, જેને વ્યવહારમાં બીજો ને ત્રીજો બે ભાગ આવી જાય, પણ બીજા બે ભાગ પાડીએ તો બીજા ભાગના બે પેટા બી લઈ લીધા. એક તો એમનામાં મૂળ માર્ગ પ્રકાશમાંની શક્તિ ઘણી હતી, યોગ નો તો એટલો પણ શક્તિ હતી, ગુરુદેવમાં શક્તિ પણ હતી અને યોગ પણ હતો, જ્યારે આમનામાં શક્તિ હતી પણ યોગ નો હતો. શક્તિ બહુ સારી હતી અને પોતે લખ્યું છે કે અત્યારે કોઈના ઉપર અમારી નજર નથી જતી, મૂળ માર્ગ જો ગુણ માર્ગનો જો ભગવાનનો એમ કે ચલાવવો હોય તો આ લખનાર ઉપર જ દ્રષ્ટિ જાય છે કે એમ કરીને લખ્યું પોતે, શું કોઈ દેખાતું નથી મને કે વર્તમાન એવું લખ્યું છે. અને એ થોડી વિશેષતાવાળી વાતો છે, એટલે એ જુદો એને વિભાગ આપી દીધો છે. તો શું વિચાર આવ્યો કે જે અતિન્દ્રિય આનંદ અમૃતના ભોજનને જમે છે એ એક ન્યાયે સ્વાર્થી હોવા છતાં પણ એની ભાવના એવી હોય છે કે આખા જગતને અત્યારે જ આનું ભોજન મળો, મળું ન થાય એવી એક જબરદસ્ત ભાવના ઉત્પન્ન થાય છે એમ કહેવું છે. ભાવાર્થ આમ છે કે અખાડામાં તો શુદ્ધાંગ દેખાડે છે, ત્યાં જેટલા દેખનારા છે તે બધા એક સાથે જ મગ્ન થઈને દેખે છે. આચાર્ય દેવે ભગવાન આત્માને સ્ટેજ ઉપર દેખાડ્યો તો દેખનારા છે એ ઘણા છે અને જેટલા દેખનારા છે એ બધા જાણે મગ્ન થઈ જાય છે. બહુ આવું ભગવાનનું સ્વરૂપ છે એમ કહે છે. તેવી રીતે જીવનું સ્વરૂપ શુદ્ધરૂપ બતાવાયું થકું બધા જીવો અનુભવ કરવા યોગ્ય છે. જ્યારે હું આ શુદ્ધ સ્વરૂપ સમયસારમાં દેખાડું છું તો બધા અનુભવ કરો ને, હું તો આ સમય સારમાં શુદ્ધાત્મ સ્વરૂપ દેખાડું છું, ભગવાન આત્મા દેખાડે છે, એકત્વ વિભક્ત બધા અનુભવ કરો એવી ભાવના અનુભવ કરનારને આવે છે એમ કહેવું છે. એવો છે શાંત રસ કે આ લોકમ ઉચ્છલતી, શું એવું છે શાંત રસ કે સમસ્ત ત્રૈલોક્યમાં સર્વોત્કૃષ્ટ છે જે અનુભવમાં શાંત રસ અનુભવાય છે એ ત્રણ લોકમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના જેવું એની તુલનામાં આવે એની ઉપમામાં આવે એવું કોઈ જગતમાં નથી. એવું સર્વોત્કૃષ્ટ છે અને ઉપાદેય છે, સર્વોત્કૃષ્ટ છે અને ઉપાદેય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. અથવા લોકાલોકનો જ્ઞાતા છે, લોકાલોકનો એ જ્ઞાતા થઈ જાય છે ત્યાં વિતરાગ ભાવે. હવે અનુભવ જેવો છે તેવો કહે છે કે નિર્ભ્રમ અતિશય મગ્નપણે છે, એમાં મગ્નપણું ઘણું હોય છે. અનુભવનો સમય ભલે 5 સેકન્ડ થી પણ ઓછો હોય છે, કેટલો સેકન્ડનો સેકન્ડ કાંટો એક પોઈન્ટથી બીજા પોઈન્ટે જાય એમાં જેટલો સમય લાગે એનો 1/4 ભાગથી પણ ઓછો હોય છે, ચોથા ગુણ સ્થાને જે અનુભવ હોય છે પણ એમાં મગ્નપણું ઘણું હોય છે, એટલો રસ ભરેલો હોય છે. શક્તિ તો રસમાં છે ને, તો અનુભવમાં એટલો આત્મરસ પ્રગટ થાય છે, ભલે 5 સેકન્ડ જ પ્રગટ થાય છે આપણને, કે એની પરિણતિ ચાલે છે, એની પરિણતિ બની જાય છે. અને એની શક્તિનું માપ અનંતું છે. કેટલું? 5 સેકન્ડના અનુભવની શક્તિ કેટલી? અનંતી શક્તિ. ચોથે ગુણ સ્થાને પ્રારંભમાં જગન્ય ભાવે છે તોય કેવળ જ્ઞાનીનો સ્વસંવેદનનો અનુભવ તો એથી અનંત ગુણ છે, તારતમ્યતા એ. પણ ચતુર્થ ગુણ સ્થાને છે તો અનંતું કહીને કાંઈ વધારે પડતી અતિશયોક્તિ કરવાની વાત બિલકુલ નથી. આમાં એ સાબિત થાય એવું છે કે ભવની અનંતતા છેદાઈ ગઈ, મૃત્યુને કોઈ અટકાવી શકે? મરે એને જન્મ તો અટકાવી શકે કોઈ? જન્મે એને મરતો કોઈ અટકાવી શકે કોઈ? નારકીમાં વેદના કેટલી? 7મી નારકીની વેદના કેટલી? અનંતી વેદના છે, અસાતાની અનંતી વેદના. એથી આગળ કોઈ પછી વેદના નથી. અસાતા વેદનીની ચરમસીમા 7મી નારકીમાં છે, છેલ્લી હદની. અને ત્યાં સમ્યક દર્શન થાય ત્યારે વેદના પડી રહેતા ત્યારે થાય ને ઉપર. હે, વેદનાથી ઉપયોગ, વેદનાથી છૂટીને સ્વરૂપમાં જાય છે ને, કેટલો રસ લઈને જાય, કેટલો રસ લઈને જાય. માપનું છે, થોડુંક આપણે વિચાર કરીએ હવે આપણી ચર્ચા સાથે, કે આ નીરુભાઈ છે કે દિવસે અમે 2 જણા ચર્ચા કરતા હતા વધારે બપોરની ચર્ચા, કે ભેદ જ્ઞાન થતું નથી. ભેદ જ્ઞાન થતું નથી એટલે ભેદ જ્ઞાન કરવું છે પણ થતું નથી, એમ થયું ને એનો અર્થ. તો થતું નથી એનો અર્થ કે કરવાની જે શક્તિ છે એ નથી. જો કરવાની શક્તિ હોય તો શું કરવા ન કરીએ? શક્તિ તો રસમાં છે, બરાબર છે, એકદમ સાયન્ટિફિક છે. તો બીજો જેટલો રસ છે એટલો ભેદ જ્ઞાન કરવાનો રસ નથી. શક્તિ વેચાઈને ત્યાં ગઈ, કાંઈ ત્યારે 7મી નારકી ને વેદના છે કાંઈ તોય નથી થતું, કાંઈ વેદના નથી. 7 વેદનીનો ઉદય છે તોય ભેદ જ્ઞાન નથી થતું. અને તો પછી એવી હણાઈ ગયેલી શક્તિમાં રોગની વેદનાને પીડા ઉપડે તો ન ભોગવ્યું હોય તો ભેદભાવ વગર ચાલે ખરી? કોઈને પીડા ભોગવવી છે? પીડા કોઈને, શરીરને વેદના કોઈને જોઈતી નથી. અને એ વેદનાને કોઈ બાહ્ય સાધન છોડાવી શકતું નથી. પેઇન કિલર ફેરી જાય છે, એ તો બરાબર છે. રૂપિયાના બંડલ કામમાં આવતા નથી, સોનું દાગીનાને ઝવેરાત ત્યાં કોઈ કામમાં આવતું નથી. અને કુટુંબ પરિવારનું ટોળું હોય તો પણ ટગર ટગર જોયા કરે, વેદનારો વેદના વેદા કરે. અને આ બધા બહુ તો બે આંસુ પાડે, ન જોવાય તો વેદના બાકી લઈ શકે નહીં કોઈ. એ વેદનામાંથી છૂટવા માટે જેણે ભેદ જ્ઞાનની શક્તિ કેળવી છે એ ભેદ જ્ઞાન કરી શકશે એ વખતે. પણ જેને ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ કરીને શક્તિ નથી કેળવી એને ભોગવે છૂટકો છે. ઉદય તો આને આવશે પણ ઊંડો છૂટી શકશે, એનાથી ભિન્ન પડી શકશે, આ અંદર ઘેરાઈ જશે, ડૂબી જશે વેદનામાં. તો એટલા માટે જેણે આ વેદનાનો પણ ઉપાય શોધવાનો નિર્ણય કર્યો એને અતિ બુદ્ધિશાળી ગણવા કે નહીં? જગતના તમામ ડાયા માણસો કરતાં એ વધારે બુદ્ધિમાન ગણવા કે ન ગણવા? હે, અતિ મેધાવી પુરુષો કહેવાય કે જેને વિજ્ઞાનનો પણ રસ્તો ગતિ ગયો જે દુનિયામાં કોઈની પાસે નથી. નહીત્ર વેદના વેદે છૂટકો છે, ભોગવે છૂટકો છે, અને ત્યાંથી કોઈ એને છોડાવી શકે નહીં. જગત પોતે જ તૈયાર થયો હોય તો કામ કરી શકે. એવી અનંતી વેદના સાતમી નારકીમાં છે. એ તમામ વેદનાના ઉદયને ઉલ્લંઘન કરીને ઉપયોગ અંદર સડસડાટ સોસરવટ ઉતરી જાય, પ્રદેશે પ્રદેશે વ્યાપી જાય. કેટલો રસ લઈને આવે, કેટલી શક્તિ લઈને આવે તો થાય, અનંતી શક્તિ એમાં પ્રગટ છે. અનંત સ્વભાવનું સામર્થ્ય એનો અંશ છે. અનંત સ્વભાવને સ્પર્શીને ઉત્પન્ન થયેલું પરિણામ છે, અને એ પરિણામ ભલે જગન્ય અંશે છે તો પણ અનંત શક્તિ છે, એ સાબિત થાય છે. અતિશયોક્તિ નથી. ચોથા ગુણ સ્થાનના પરિણામમાં જે શક્તિ છે અનુભૂતિમાં, એ અનંતી છે, એ કોઈ અતિશયોક્તિ નથી. એટલે કહે છે કે અતિશય મગ્નપણે છે. નિર્ભરમમાંથી કહી દીધું, નિર્ભરણ નિર્ભરમ, હં, એમાં એટલી વાત છે કે અતિશય મગ્નપણું છે. એ મગ્નપણું છોડાવવા સાતમી નારકીની શરીર વેદના પણ સમર્થ નથી. એટલે કે જગતમાં કોઈ સમર્થ નથી, ખલાસ થઈ ગઈ, કોઈ સમર્થ. બત્રીસ છે અજીવ અધિકારનો પહેલો કળશ, અને અનુક્રમે 33મો કળશ. જીવા જીવ વિવેક પુષ્કળ દ્રશા પ્રત્યાય પાર્ષદા આ સંસાર નિબંધ બંધન બંધન વિધિ ધનસાદ વિશુદ્ધમ સ્ફુટત આત્મારામ અનંત ધામ મહસા અધ્યક્ષેણ નિત્યોદિતમ ધીરોદાત્તમ મનાકુલમ વિલસતિ જ્ઞાનમ મનો આહ્લાદયત. ખંડાન્વય સહિત અર્થ. જ્ઞાનમ વિલસતિ, જ્ઞાન અર્થાત જીવ દ્રવ જેવું છે તેવું પ્રગટ થાય છે. એટલે મંગળિકનો કળશ થયો ને બીજા અધિકારમાં, મંગળિકનો કળશ છે. એટલે એમ કહે છે કે જ્ઞાન વિલાસ કરે છે, મોજ કરે છે. જ્ઞાન છે એ જેવું સ્વરૂપ પ્રગટ થાય છે, એટલે જ્ઞાનનો વિલાસ, ચૈતન્યનો વિલાસ થાય છે. આનંદે પ્રગટે છે ને એની અંદર, એટલા માટે જ્ઞાન અર્થાત જીવદ્રવ જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી તો વિધિ રૂપે શુદ્ધાંગ તત્વ રૂપ જીવનું નિરૂપણ કર્યું હતું. 32 કળશ સુધી તો જીવ અધિકાર અસ્થિથી એના શુદ્ધ સ્વરૂપને દર્શાવવાની વાતો કરી હતી. હવે તે જ જીવનું, એ જ શુદ્ધ સ્વરૂપ જીવનું પ્રતિષેધ રૂપે નિરૂપણ કરે છે. પ્રતિષેધ રૂપે એટલે શું? કે આ પણ જીવને, આ પણ જીવને, આ પણ જીવને, આ પણ જીવને એમ નિષેધ કરે છે. જીવ નહીં એનો નિષેધ કરે છે. કેમ એમ કહેવું પડ્યું છે કે જેનો જીનો નિષેધ કરે છે એને પણ જીવ માનનારા છે મિથ્યા દ્રષ્ટિઓ માટે. એટલે એવું મિથ્યાત્મનો નાશ કરવા માટે પ્રતિષેધ રૂપે પણ જીવનું સ્વરૂપ કહેવું એ પ્રયોજનભૂત છે. અથવા તો અસ્થિ નાસ્તિક બંનેથી કહેવામાં આવે તો ચોખ્ખું જીવ જીવનું સ્વરૂપ કહી શકાય છે. હવે તે જ જીવનું પ્રતિષેધ રૂપે નિરૂપણ કરે છે તેનું જીવ કે શુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, છિદરૂપ છે, એમ કહેવું તે વિધિ કહેવાય છે અથવા વિધિપૂર્વકનું નિરૂપણ છે. વિધિ અને નિષેધ સામે સામે છે, તો વિધિપૂર્વકનું નિરૂપણ આવી ગયું. હા, પાકો દસ્તાવેજ. આ ઘર મારું છે અને પાડોશમાં હગ્ગો મારો ભાઈ છે એનું નથી. એ ઘરના બે ભાગ કરે ત્યારે વચમાં દિવાલ કરી હોય તો કે આ દિવાલ સુધીનો બધો હક હિસ્સો મારો છે અને આ સિવાયનું બાજુમાં જ અડીને છે જે મારો સગો ભાઈ છે એનો હક હિસ્સો ને દર દાવો એમાં કાંઈ નથી. જેટલા શબ્દ વપરાતા એટલા વાપરી નાખે. પાકો કેવો છે જીવ? બધું પાકો કરી લે છે, પ્રયોજન છે ને એને. આયા નથી કરતો કેમ કે એને પ્રયોજન ભાઈ શું નથી. હજી જ્યાં પ્રયોજન પાસે ત્યાં બરોબર પાકું કરે. એટલું બધું લખ્યા પછી લખે કે આ જે લખ્યું છે એ પૂરી સાવધાનીમાં શુદ્ધ બુદ્ધ રહીને લખ્યું છે. શું? શુદ્ધ બુદ્ધ શુદ્ધ રાખીને લખ્યું છે, જરા પણ કેફમાં રહીને લખ્યું નથી, વિના કેફે લખ્યું છે. ઠીક, કોઈના કહેવાથી લખ્યું નથી, બધું લખે અંદર. શું મિત્રો કે લખી આપ્યું એવું થાય, પણ ભાઈ એ વખતે નશો કરેલો હતો એટલે લખી આપ્યું. તો કે ચોખવટ કરો કે મેં નશો કર્યો નથી ને લખ્યું છે. જેટલા અનુભવ થયા પછી બધું નક્કી થયું હોય ને. આ તો એવું છે એમ અહીંયા આચાર્ય મહારાજ તો સંસારીઓની એટલી અક્કલ છે, તો આ તો આ મહાન આચાર્યો છે. પછી જયારે જીવનું સ્વરૂપ કહેવા બેસે પછી શું કરવા બાકી રાખે? શુદ્ધ ટંકો, શુદ્ધ છે, ટંકોત્કીર્ણ છે, છિદરૂપ છે એમ વગેરે તે કહેવું તે વિધિ કહેવાય છે. અને જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કર્મ નો કર્મ જીવના નથી, ભાવ કર્મ પણ જીવનું નથી એમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે. જો ભાવ કર્મ લઈએ, કેમ કે જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, શુદ્ધાંગ નથી, અશુદ્ધ અંગ છે તે પ્રતિષેધ કહેવાય છે. કેવું થતું થકું જ્ઞાન પ્રગટ થાય છે, જ્યારે જ્ઞાન વિલાસ પામે છે, પ્રગટ થાય છે ત્યારે કેવું થાય છે કે મનો આહ્લાદયક. મન એટલે અંતઃકરણ, અંતઃકરણની જે ઇન્દ્રિય છે એને મન કહે છે, એને આનંદરૂપ કરતું થતું એટલે કે અંતઃકરણમાં આનંદ ઉપજે છે, અંદરમાં પરિણામમાં આનંદ ઉપજે છે. કેમ કે જગતમાં જે બહારનો આનંદ છે એ તો માણસ હસતો હોય છે તો દેખાય છે, જ્યારે અહીંયા ધ્યાનસ્થ અવસ્થામાં અતિન્દ્રિય આનંદ હોય છે એમાં તો બહારના કોઈ આનંદની ચેષ્ટા તો ચિહ્નો તો દેખાતા નથી, એટલે એને અંતરનો આનંદ અથવા અંતઃકરણમાં થયેલો આનંદ ગણવામાં આવે છે. વળી કેવું થતું થતું કે વિશુદ્ધમ, આઠ કર્મોથી રહિતપણે સ્વરૂપ રૂપે પરિણમ થતું. આઠ કર્મમાંથી એક કર્મના ઉદયને અનુસરીને નહીં, અને આઠ કર્મ રહિત જેવું સ્વસ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે એ રૂપે આ પરિણમન છે. સ્વરૂપ રૂપ સદૃશ પરિણમન છે, જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ રૂપે જ પરિણમન છે. વળી કેવું થતું થતું કે સ્ફુટત, સ્વસંવેદન પ્રત્યક્ષ થતું થતું. સ્ફુટનો અર્થ પ્રત્યક્ષ કરી નાખ્યો કે પોતે પોતાથી પ્રત્યક્ષપણે વેદાય છે એવું સ્પષ્ટ સ્ફુટ ઉપરથી, પ્રાકૃત ભાષામાં સ્પષ્ટ શબ્દ આવ્યો એ સ્ફુટ ઉપરથી આવેલો છે. સ્પષ્ટ પરિણમન છે, એમ નથી કે અંદર ઊંડે ઊંડે છે ને ઝાંખું પાતળું કાંઈક અનુમાન લગાવવું પડે એવું કાંઈક અંદર થાય છે એવું કાંઈ નથી. એકદમ સ્પષ્ટ વિશદ અને પ્રત્યક્ષ પરિણામ છે. એટલે એમાં શું વાતો શું ચાલે છે કે ભાઈ એ કોઈને ખબર પડે ને કોઈને ન ખબર પડે, અનુભવ થાય એમાં કોઈને ખબર ન પડે, એવો પણ અનુભવ હોય શું એ વાતમાં કાંઈ માલ નથી. હા, એનો કાળ બહુ ઓછો છે ને, આપણે કેમ ન ખબર પડે? તો કાળ બહુ ઓછો છે, ન ખબર પડે કે 5 સેકન્ડ કેટલો કાળ છે એટલે ન ખબર પડે કે ભાષા એમને થોડી જોઈએ થઈ ગયું હોય, ખબર એ ન હોય કે પણ એમથી એમથી રોવે કે મને થયું નથી, થયું નથી કે મારે થાય તો સારું, સમ્યક દર્શન થાય તો સારું, કે એમથી એમથી રોવે કે થઈ જાય તો ખબર એ ન પડે કે ઊંડે ઊંડે ને બીજું કેવું હોય છે મને થઈ ગયું છે પણ તમે બહુ પૂછશો નહી કેમ કે તો ખબર ન પડે એવી રીતે થઈ ગયું હોય કે એવું નથી. સ્ફુટાટ બિલકુલ સ્વસંવેદન પ્રત્યક્ષ બહુ સ્પષ્ટ છે, અતિશય સ્પષ્ટ છે. વળી કેવું થતું થતું કે આત્મા રામમ, આત્મા એટલે સ્વસ્વરૂપ જ છે, આરામમ એટલે ક્રીડામન જેમ, એવું થતું થતું જેમ કોઈ વન એટલે બગીચામાં ક્રીડા કરે છે, રેમા કરે છે, નિરુપદ્રવ બગીચામાં ક્રીડા કરવું એટલે નિરુપદ્રવ પણ જે આનંદ કરે છે, એવી રીતે આ આત્મા આત્મામાં આનંદ કરે છે ત્યારે આત્મા જ એનો બાગ અને બગીચો છે, એમાં એ આનંદ કરે છે, એમાં રમે છે, આત્મા ક્રીડા કરે છે એટલે રમે છે. હા, બગીચામાં ટ્રાફિક ન હોય શું, અને ટ્રાફિક વાળા રસ્તા ઉપર કોઈ એવી રીતે હાલે ત્યારે એને એમ કે આ ભાઈ બગીચામાં ફરતા લાગે છે, બરાબર છે. એમ છે કે સ્વસ્વરૂપ જ છે ક્રીડાવન જેનું, એવું થતું થતું વળી કેવું થતું થતું કે અનંત ધામ, મર્યાદાથી રહીત છે તે જ પુંજ જેનો, એવું થતું થતું રહ્યો. અનુભવનું તેજ કેટલું કે અનંત ધામ, વર્ણન તો કર્યું છે બરાબર. પહેલો જ કળશ છે ને, મંગળિકનો કળશ છે અજીવ અધિકારનો, અને ચાલે છે જીવને અનુભવનો વિષય. જીવ દ્રવ્ય પ્રગટ થાય છે ત્યારે અનંત ધામ પ્રગટ થાય છે. તો અનંત એટલે મર્યાદાથી રહિત તેજનો કુંજ છે જેનો, એવું થતું થતું એટલે જગતના બધા તેજ ત્યાં કોઈ તેજ રૂપે રહેતા નથી. જગતના જેને બધા તેજ કહેવાય, પછી રત્નોના તેજ હોય કે ગમે તે પ્રકારના સૂર્યચંદ્રના તેજ હોય કે વીજળીના તેજ હોય, એ બધા તેજ એની પાસે અંધારા છે, તેજ નથી પણ અંધારા છે. ખાતું જુદી રીતે ખતવા ખતવાઈ જાય છે. જેને લોકો તેજ કે છે એને અહીંયા અંધારું કહે છે, અંધારાના ખાતામાં નાખવા એને કહે છે, કેમ કે આત્માનું તેજ પ્રગટ્યું છે. કોઈને ના નહી અંધારું, કેમ કે અચેતન છે ને માટે અંધારું છે. હીરાનો ધંધો કર્યો એને ખબર પડે, જે નકલી હીરા હોય છે, નકલી હીરા, હીરાના પથ્થરમાંથી હીરાનો બનાવ્યો હોય, હીરાનો પથ્થર ન હોય ને એમાંથી એને હીરાનો ઘાટ આપ્યો હોય, અને બિલકુલ એ હીરાની એને ભેગો મૂકી દીધો હોય તો સામાન્ય માણસને ખબર ન પડે. ઝવેરી આઈ ગ્લાસ મૂકે એટલે એમ કે આ આંધળું છે, શું કે એનું નામ, ખોટા હીરાનું નામ એ લોકો આંધળું પડે, આ આંધળું છે, આ નંગ છે, એ આંધળું છે, ને એક કોર મૂકી દો, આ કોને પડીકામાં મૂકી દીધું, આ બીજા હીરાની અરે. અનુભવ માં અનંત ધામ કહ્યું છે, જુઓ કેવું થતું થકું એટલે પ્રગટ થતું થકું જીવ ગ્રહ, એમાં અનંત ધામ શબ્દ નાખ્યો છે. દ્રવ કેટલા તેજનો પુંજ છે હવે એ તમે જો. ચોથા ગુણ સ્થાને આચાર્ય દેવ એમ કહે છે કે મર્યાદા રહિત તેજનો પુંજ છે અનંત ધામમાંથી, એટલું કહ્યું. તો દ્રવ કેટલા કેવા અનંત, કેટલા અનંત તેજનો પુંજ છે હવે એ જો. એવું છે અચિંત્ય, એનું કોઈ અંદાજ લગાડે ચિંતવનથી, મનથી કોઈ એનો અંદાજ લગાડીને સમજી શકે વિષય નથી. એટલે અચિંત્ય કહેવું પડે છે એને, શું કહેવું પડે છે, વસ્તુનું આત્માનું સ્વરૂપ છે એ અચિંત્ય છે. જગતમાં જેને અજવાળા કહે છે એ બધા એની પાસે અંધારા છે. જે ભૂતગળના અજવાળા છે ને એ વિવેકને, વિવેક કરવાના કામમાં આવે, જ્ઞાનનું જે તેજ છે ને એમાં તો વિવેક પ્રગટે છે, એટલે જાત જ જુદી છે ટૂંકામાં. એને લોકો અજવાળા કહે છે ને આયા જેને તેજનો પુંજ કહે છે એ જાત જુદી છે એમ કહેવાય. વળી કેવું થતું થતો કે અધ્યક્ષેણ મહિમા નિત્ય ઉદિત, નિરાવરણ પ્રત્યક્ષ, અધ્યક્ષેણ એટલે પ્રત્યક્ષ લીધો, જોયો ઓલામાં એક્ષો આવે છે ને આમાં એક્ષો આવે છે, આમાં આગળ અક્ષનો અક્ષો છે, યક્ષ તો બંનેમાં આવે છે, આમાં અધિ ઉપસર્ગ લાગ્યો છે ને ઓલામાં પ્રતિ ઉપસર્ગ લાગ્યો છે, ઉપસર્ગ જ બદલાના છે. અધ્યક્ષેણ એટલે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે નિરાવરણ પ્રત્યક્ષ, આવરણ વગરનું જે પ્રત્યક્ષ, એવું જે ચૈતન્ય શક્તિ વડે નિત્યોદત્વમ એટલે ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો, એવું થતું હતું એને નિરાવરણપણું છે અને ત્રણેય કાળે એનો પ્રતાપ શાશ્વત છે, એટલે કે એને ત્રણેય કાળે એના પ્રતાપને કોઈ બાધા પહોંચાડી શકે એવું નથી. અત્યારે તો કોઈ બાધા નથી પહોંચાડી શકે એવું, પણ ભવિષ્યમાં તો કોઈ બાધા પહોંચાડે કે ન પહોંચાડે, કે ત્રણેય કાળે કોઈ બાધા ન પહોંચાડી શકે એવું પ્રતાપવંત એ પરિણામ હોય છે. એની શક્તિ બતાવી ચૈતન્ય શક્તિ વડે જે શાશ્વત છે એટલે અવ્યાબાદ છે, જો બાધા પડે થાય તો શાશ્વત રહી શકે નહીં, એવું નિરાવરણ થઈને થાય છે. એટલે ક્ષણિકતાનો ભય ગયો એમાં, શાશ્વત હોવાને લીધે ક્ષણિકતાનો ભય એમાંથી ગયો. વળી કેવું થતું થતું કે ધીરોદાતમ, ધીર એટલે અડોલ અને ઉદાતમ એટલે બધાથી મોટું એવું, ધીર એટલે અડોલ ચંચળ નહીં, એને ધીરા, ધીરનો અર્થ અચંચળતા લીધું છે. જે અનુભવ છે એ નિશ્ચંચળ હોય છે, અને ઉદાત છે એટલે સૌથી એની મહિમા છે, બધાથી મોટું. એનો અર્થ કોઈ ક્ષેત્ર અપેક્ષાએ, ઊંચાઈની અપેક્ષાએ વાત નથી, મોટું એટલે મહત્તાવાળું છે, જેનો મહિમા બધાથી સર્વથી અધિક છે એવું છે. એના જેવું મહિમામંત જગતમાં કોઈ પણ નથી, કોઈ વસ્તુ નથી. વળી કેવું થતું થતું કે અનાકુલમ ઇન્દ્રિય જનિત સુખ દુઃખથી રહિત અતિન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થતું આવો જીવ પ્રગટ થયો છે. પછી તો જે રીતે એટલે કઈ રીતે પ્રગટ થયો છે એ રીત બતાવશે, પણ પ્રગટ થયો ત્યારે એની અંદર કેટલી કેટલી વિશેષતાઓ હતી એ વિશેષતાઓનું એમણે વર્ણન કર્યું છે. એ અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિય જનિત સુખ દુઃખથી રહિત, દુઃખ તો નહીં, ઇન્દ્રિય જનિત દુઃખ તો નહીં, પણ ઇન્દ્રિય જનિત સુખ પણ નહીં, અથવા ઇન્દ્રિય જનિત સુખ જેની આગળ દુઃખ છે, જે અતિન્દ્રિય સુખ આગળ ઇન્દ્રિય જનિત સુખ છે એ દુઃખ છે. ખરેખર શું એવા સુખરૂપે બિરાજમાન થતું થકું એવું પરિણમન છે સ્વાનુભવનું, કે જે સ્વાનુભવ પાસે જગતના બધા જ સુખો એ સુખની કક્ષામાં રહી શકતા નથી, સુખની કોટીમાં આવી શકતા નથી, એ બધાને દુઃખની કોટીમાં મૂકવા પડે એવું એવી પરિસ્થિતિ છે, એવું એ પ્રગટ થાય છે જીવદ્રવ. અને એ તે કઈ રીતે પ્રગટ થાય છે એ તમે જરા વિસ્તારથી